સહમિ પરેઉ લખ સિંગની મન વૃદ્ધ ગજરા ઘરડો હાથી વૃદ્ધ હાથી જેમ વિફરેલી એક સિંહણને જોઈને સહમી જાય આમ બિલકુલ ઠંડો પડી જાય અંદરથી એમ કઈ કઈ આગળ મહારાજ દશરથજી પણ એક વૃદ્ધ ગજરાજની માફક બિલકુલ શાંત કઈ પણ કહેવા સાંભળવા આવે એમની પોતાની તૈયારી નથી. તુલસીજી મહારાજજીની અવસ્થાનું વર્ણન કરે છે, સુખઈ અધર જરઈ સબ, મોઢું સુખાય છે, ઓઠ સુખાય છે અને આખું શરીર બળતરાથી ભયંકર બળતરાથી પીડાતું હોય અને જે અસહ્ય વેદના, કારણ જેમ શરીરમાંથી ચેતના નીકળી જવાની હોય નીકળી જઈ રહી છે અને તે વખતે મન જેટલું સજાગ ને સતર્ક હોય એટલી પીડા મનને થાય, કેવા શરીર છૂટી રહ્યું છે, પ્રાણ નીકળી રહ્યા છે, તો એ અસહ્ય વેદના શરીરને હોય આત્મચેતનાને. તો એ ભાવ બતાવતા કહ્યું કે સુખઈ અધર, ઓઠ સુખાય છે બિલકુલ અને જરાય સબ, આખો શરીર દાહ ભયંકર બળતરા પીડા થતી હોય કે જે સહન ના થઈ શકે, કારણ શરીર સમજે છે કે હવે જ્યાં સુધી અંદર ચેતના હતી ત્યાં સુધી એની રક્ષા હતી, ત્યાં સુધી સુરક્ષિત. ડરે છે શરીર, મૃત્યુની બીક લાગે છે શરીર અને મનને, આત્માને મન પણ નથી શરીર પણ, એટલે શરીરને એટલી બધી પીડા થાય છે, મન એટલું બધું બળતરાએ પહોંચી ગયેલું છે કે એ વેદના એ પોતે સહન કરી શકતું નથી. મનહુદીન, જાણે કે કોઈક સર્પ નાગ મણિધર નાગ હોય અને મણિધર નાગ એના પોતાની મસ્તક ઉપરની મણિ છીનવાઈ ગઈ હોય અને બિલકુલ બેહાલ બની જાય, બેવાકડો બની જાય, ક્યાં ગયું ક્યાં ગયું. કોઈ એક વ્યક્તિની ઘણી બધી સંપત્તિ હોય અને થોડીક વારમાં લૂંટાઈ જાય, બિલકુલ લૂંટાઈ જાય, પોતાની સંપત્તિથી પોતાના ઘરબારથી અતો નતો થઈ જાય, ત્યારે જે વેદના હોય એ ભયંકર આપત્તિ હોય એને જે અસર થાય એવી અસર, અરે જેવી અસર નાગ મણી લૂંટાઈ ગયા છીનવાઈ ગયા પછી થાય નાગની સર્પની, એવી દશા મનિહીન ભુવંગુ મનહુદી. એવી રીતે મારા દશરથજી રાજા જેવા પણ દીન થઈ ગયા, બિલકુલ શક્તિહીન, જાણે શરીર પ્રાણહીન હોય એવી અવદશા દશરથજીની થઈ છે. અને ભગવાન આ જોઈ રહ્યા છે, રામ સ્વયં આ સ્થિતિ પામી ગયા, કળી ગયા. હંમેશા જે માણસ સતર્ક હોય, વિચારવંત હોય ને, એ આખી પરિસ્થિતિને જોઈને કળી જાય કે આમાં કંઈક છે, કંઈક રંધાઈ ગયું છે, કંઈક ગંધાઈ રહ્યું છે. એટલે રામ પણ હૃદયથી વિચારે છે, સરસ સમીપ દેખ કઈ, આવેશમાં આવેલી સરુષ સમીપ, આક્રોશમાં આવીને બેઠેલા કૈકેયીજી માને પણ જોયા કે આવી મારી માં કૈકેયી ક્યારે જોઈ નથી અને આજે હું કયું સ્વરૂપ જોઈ રહ્યો છું. વિષ નીચ એટલે વિષ, જાણે કે વિષ ધરી ઝેર આમ હાથમાં લઈને ગણતરી કરી રહી છે. જેમ કોઈ પણ કાર્ય કરવું હોય તો એને આદેશ આપતા પહેલા એક બે ત્રણ એમ જે કહેવામાં આવે છે, એવી રીતે હાથમાં ઝેરની ચપટી લઈને બેઠેલી કઈ કઈ અને આમ ઘડીઓ ગણી રહી છે. બસ એનો જવાબ આ આત્યંતિક દુઃખ પીડા વ્યાધિ ઉત્પન્ન થાય. કદાચ ઘણી વાર વિષ મરવા ના દે પણ ભયંકર રીતે દુઃખી કરી નાખે, પીડા આપે, કે જે વિષનો દાહ શરીર સહન ન કરી શકે. વિષની પીડા કહ્યું
કરુણામયમ સ્વભાવ.
આ બધું જ જોઈ રહ્યા છે. જોનારનો સ્વભાવ કેવો છે? કરુણા. ભગવાન કરુણા કરશે, કરુણાની ખાણ, કરુણાનો ભંડાર છે. અને એવા પ્રભુ એનો સ્વભાવ પણ મૃદુ કોમળ સ્વભાવ. જો ભગવાનનો સ્વભાવ માણસ જેવો કે કોઈ ક્રૂર પશુ જેવો ઘાતકી ને કઠોર હોત તો ભગવાનનો સ્વભાવ ઘાતકી ક્રૂર કઠોર માણસ જેવો કે હિંસક પશુ જેવો હોત તો કઈ અવદશા થાય આ સમગ્ર સૃષ્ટિની. પણ તુલસી કહે છે કે મારા ઈષ્ટદેવ, મારા પ્રભુ કરુણાનો ભંડાર અને મૃદુલ કોમળ સ્વભાવના છે. કઠોર સ્વભાવ ક્યારે પણ મારા ભગવાનનો હોઈ ન શકે. કોમળ કે પહેલા આવું દુઃખ,
પ્રથમ દીખ દુઃખ
આવું દુઃખ ક્યારે સાંભળ્યું નતું અને જોયું નતું. એ જયારે એ પરિસ્થિતિ જયારે સામે આવીને ઉભી રહી, કોઈ પણ પરિસ્થિતિ અણધારી, ક્યારેય જોઈ ન હોય, ક્યારે વિચારી ન હોય અને સામે આવીને ઉભી થાય તે વખતે કઈ સ્થિતિ થઈ જાય, કેટલી પીડા ઉત્પન્ન. તો એ અવસ્થા ભગવાન પણ અનુભવી રહ્યા છે કે ક્યારેય નહીં જોયેલું અમારે જોવાનો વારો આવે. ઘણી વાર ઘડિયા બોલે કે ભાઈ જિંદગીમાં કોઈ દાડો જોયું નથી અને આટલી ઉંમરે આવે જોવાનો વારો આવે. એમ ભગવાને પણ પોતાના જીવનની અંદર શું, ભગવાન છે એમની પાસે દુઃખ હતું શું. એ જે કંઈ કરવા વાળા હોય તે પોતાની ઈચ્છા અનુસાર કરવા વાળા હોય એટલે દુઃખ આપણે દુઃખને દુઃખ માની લઈએ. પણ ભગવાન તો સમજે છે કે આ મારું જ સર્જેલું છે, મારે એને અનુસરવાનું છે, એને દુઃખ ક્યાંથી લાગવાનું. એક ગરુડો છે, મદારી જાદુગર છે. એ પોતાની જીભની પારોપાર કે પોતાના ગળાની અંદર એવું કોઈક હથિયાર નાખીને માર એક લોહી કાઢેલું પણ બતાવે. જોનારને એમ થાય અરે રાટી ઉત્પન્ન થાય, આમ એના પ્રત્યે સહાનુભૂતિ દર્દ પીડા ઉત્પન્ન થાય. પણ જે કરનારોને કશું ના થતું હોય. જે કરનાર છે એ તો દેખાડવા બેઠો છે પણ જોનાર પીડા પામી રહ્યો છે અને દર્દ થાય, અરે આમ આંખ બંધ કરી દે, એના પ્રત્યે દુઃખ કરુણાની લાગણી. એમ ભગવાન સ્વયં કરતા હરતા છે તો કોઈ પણ આપત્તિની પરિસ્થિતિનું સર્જન એ પોતે જ કરી રહ્યો છે અને જગત જોનાર છે, જોનારને પીડા થાય છે, ભગવાનને પીડા થતી નથી. તો સમજે છે કે આ બધું મારી જ લીલા છે ને મારે કરવાનું છે. તો કૈકેયી જે માગ્યું છે એ પણ ભગવાનની ઈચ્છા છે, વનમાં જવાનું છે એ પણ ભગવાનની પોતાની ઈચ્છા છે. તો પોતે જ ઉભું કરેલ પછી દુઃખ કેમ અનુભવવું એની અંદર. નાટકના મંચ ઉપર આવનારો કલાકાર કે મંચ ઉપર આવીને બધી જાતની પીડા દર્દ આક્રંદ દુઃખ રુદન બધું જ રજૂ કરી દે, જોનારો પ્રેક્ષક વર્ગ આમ દ્રવી ઉઠે, આંખો લૂછે. પણ પેલો જે અભિનય કરવા વાળો છે એ પડદાની પાછળ જતો રહે એટલે એને ઉમા ભગવાન શિવ કે છે સાંભળ દારૂ યો શીતકી નાહી સબહી ન જાવત પૂરી સૃષ્ટિ કો નચાને વાલા ભગવાન બધાને નચાવી રહ્યો પોતે માત્ર એનો દ્રષ્ટા છે પોતે અંદર જાય ખરો નાચવા લાગે પણ છતાં એનાથી અલીપ અસંગ તો અહીંયા પ્રથમ દીખ દુઃખ સુના દુઃખ હોય જ ક્યાંથી જોવાનું કે સાંભળવાનું હોય જ ક્યાંથી ભગવાન સ્વયં છે રામો રામો પરમેશ્વર પરમ વિગ્રહ રામ એ પરમેશ્વરનું પરમ બ્રહ્મનું વિગ્રહ છે રામો બ્રહ્મ વિગ્રહ ભગવાન રામ એ પરમાત્મા પરબ્રહ્મનું જ સાક્ષાત વિગ્રહ છે તો જ્યાં અદ્વૈત છે દુઃખ સુખ લાભ હાનિ શત્રુ મિત્ર જન્મ મૃત્યુ એ જેને છે જ નહીં એને પીડા શાની એટલે અહીંયા તુલસીજીએ બહુ સ્પષ્ટ કહી દીધું કે મારો ઈષ્ટદેવ મારો આરાધ્ય મારો ભગવાન જેને પ્રથમ દીખ દુઃખ સુના કે જેને જેના કાન સુધી દુઃખની ભનક પણ ન પહોંચી શકે કે આને દુઃખ કહેવાય નજરે જોયું પણ ના હોય સાંભળ્યું ના હોય ત્યાંથી તો પરમાત્મા પરમેશ્વર સ્વયં છે તુલસીનો ઈષ્ટદેવ છે છતાંય લોક વ્યવહાર કરવાનો ભગવાનને લોક વ્યવહાર કરવાનો દુઃખ આવેલી પરિસ્થિતિ દરેકને પીડા આપનારી છે દશરથજીને પીડા આપી રહી છે સુમંતજી પણ દુઃખી થઈ રહ્યા છે જે જોશે સાંભળશે એ બધાને પીડા તો થવાની છે પણ પ્રભુ કરુણામય મૃદુ રામ કરુણા કોમળતા છે કરુણામય એટલે બીજાની પીડા સહન ન કરી શકે બીજો માણસ એના દુઃખથી રડતો હોય દુઃખી થતો હોય તો એનો દર્દ જોનારો સહન ન કરી શકે કે આ માણસ શા માટે આટલો દુઃખી થતો હશે આ જગત તો ક્ષણભંગુર છે કેટલી કીડીઓ ઉભરાય મરે નવી આવે જાય હવે વીજળીના દીવા થશે કેટલાય જીવડા આવશે મરશે જશે આવશે જશે ક્ષણિક પ્રવાહ આમ વહેતો જ હોય નદીના કિનારે ઉભાઈએ પાણી હર પલ હર ક્ષણ આમ વહેતું જ હોય નવું નવું આવતું એમ આ સૃષ્ટિના ક્રમની અંદર બધું જ વહ્યા કરતું હોય બધું જ ચાલ્યા કરતું અને એને જોવાનું અરે આ બધી આટલી બધી કીડીઓ ઉભરાય છે આટલી મરી ગઈ આ જીવડા આટલા બધા દીવા નીચે મરેલા કરુણામય મૃદુ કરુણા બીજાના દુઃખને જોઈને માણસનું હૃદય પીડાય એની આંખમાં આ માણસ કેટલો દુઃખી છે અમુક વ્યક્તિ મરી ગઈ અને એને લીધે આ માણસ રડી રહ્યો છે મૃત્યુનું દુઃખ ન હોય મૃત્યુની પીડા ન લાગે પણ મૃત્યુથી પીડાતા એ દુઃખી માણસને જોઈને દર્દ થાય એનું નામ કરુણામય કે શા માટે રડતો હશે એ મૃત્યુ પામ્યો છે એ આપણી જ લાઈનમાં ઉભેલો હતો અને મૃત્યુ પામેલાની લાઈનમાં આપણે જ ઉભેલા છીએ એક દિવસ આપણી પણ એ જ ગતિ એ જ સ્થિતિ આવવાની છે તો એ ભૂલીને એ સ્થિતિને ભૂલીને પોતે દુઃખી થઈ રહ્યો છે એટલે ભગવાનને જીવ પર કરુણા દયા આવી કરુણામય મૃદુ રામ મૃત્યુની પાછળ રડવાનું કારણ અરે મારી ગતિ એ જ છે એ જ રસ્તે મારે જવાનું છે જેમ ઉભા રહીએ કોઈક વસ્તુ લેવા માટે લાઈન લાંબી પડી હોય તાપ લાગતો હોય પરસેવો થતો હોય છતાંય બધું સહન કરીને લાઈનના છેક છેડે ત્યાં સુધી પહોંચવું આપણું લક્ષ્ય ધ્યેય હવે ઉભા જ છીએ જન્મ પછીથી જન્મતાની સાથે જ એ લાઈનમાં જોડાઈ ગયેલા છીએ અને વારો આવે ત્યારે દુઃખી થવાનું કારણ શું આવવાનું જ છે, નિશ્ચિત છે. એટલું સ્પષ્ટ એને થઈ જાય કે આ શરીરનું મૃત્યુ નિશ્ચિત છે તો એને દુઃખ ન થાય. પણ દુઃખની પીડા એ શરીર એ જીવાત્મા નથી સહન કરી શકતો. એટલે ભગવાન કહે છે કે મારું સ્વરૂપ મારો અંશ હોવા છતાં દેહાધ્યાસને લીધે આ રડી રહ્યો છે. કરુણામય ને ભગવાન તો કહે કબહુકી કરી કરુણા કરી નર તનુ દે. ભગવાન કૃપા કરીને એની પર કરુણાનો ભાવ બતાવીને દયા ભાવ બતાવી એને માનવ શરીર આપ્યું છે. માલિક તો ભગવાન, અને એ આપેલા શરીરની અંદર અભ્યાસને આસક્તિ રાખે. ભગવાન પાછું માગે ત્યારે આપવાનું મન ન થાય. નાનું બાળક જેમ આપેલી ચીજ વસ્તુ પાછી લેવા જઈએ ને, ના આપે, છોડે નહીં, રડે, એમ આપણો સ્વભાવ પણ એવો થઈ જાય છે. ઈશ્વરે આપેલું આ શરીર છે, પાછું આપતા કકરાટ શાનો, તે આપ્યું છે. પણ ભગવાન કરુણા કરીને આપે છે, અને એ કરુણાનો ભાવ અહીંયા આગળ તુલસીજીએ વ્યક્ત કર્યો છે. કરુણામય મૃદુ રામ સુભાવ, પ્રથમ દુઃખ દુઃખ સુના ન ખાવ. ભગવાને આવું દુઃખ સુખ ક્યારે જોયું નથી, સાંભળ્યું નથી. એ ભગવાન કરુણામય છે, મૃદુ સ્વભાવ.